એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની દુનિયામાં જઈ રહ્યા છીએ કે એ માત્ર એક પુસ્તક નથી, એક અનુભવ છે, એક કોડો છે.
બરાબર, આપણે વાત કરીશું ડેવિડ મિશેલની ક્લાઉડ એટલાસ વિશે.
હા, 21મી સદીની એક સીમાચિહ્નરૂપ કૃતિ. આને સમજવી એટલે મતલબ 6 અલગ અલગ દુનિયામાં એક સાથે જીવવા જેવું છે.
ખરેખર ડેવિડ મિશેલ જો તેમની પ્રાયોગિક શૈલી માટે જાણીતા છે, તેમણે અહીં કથાના બંધારણ સાથે જે રમત રમી છે ને તે અદ્ભુત છે. 2004માં પ્રકાશિત થતાં જ આ નવલકથાએ સાહિત્ય જગતમાં હલચલ મચાવી દીધી હતી
અને મેન બુકર પ્રાઇઝ માટે નોમિનેશન પણ મળ્યું હતું, ખરું ને?
હા, બિલકુલ. અને તેનું કારણ પણ સ્પષ્ટ છે.
કારણ કે સામાન્ય રીતે વાર્તા એક સીધી રેખામાં આગળ વધે છે, પણ અહીં તો
જાણે કોઈએ 6 વાર્તાઓના પાના વેરવિખેર કરી નાખ્યા હોય અને પછી તેને એક નવા જ ક્રમમાં ગોઠવી દીધા હોય. એટલે જ આ બંધારણને પેલી રશિયન નેસ્ટિંગ ડોલ સાથે સરખાવવામાં આવે છે. એક વાર્તાની અંદર બીજીની અંદર ત્રીજી.
હા, પણ એ સરખામણી પણ અધૂરી છે, કારણ કે આ ઢીંગલીઓ માત્ર એકબીજાની અંદર નથી પણ એકબીજાનો પડઘો પાડે છે. લેખક આપણને 19મી સદીના સમુદ્રથી લઈને ભવિષ્યના કોરિયા અને
માનવ સંસ્કૃતિના વિનાશ પછીની દુનિયા સુધી લઈ જાય છે.
બરાબર. અને આ આખી સફર દરમિયાન એક સનાતન પ્રશ્ન આપણી સાથે રહે છે, શું માનવતા હંમેશા શોષણ અને હિંસાના ચક્રમાં ફસાયેલી રહેશે,
કે પછી
દયા અને પ્રેમ જેવા નાના સામાન્ય લાગતા કાર્યો ઇતિહાસનો પ્રવાહ બદલી શકે છે? આ પ્રશ્ન જ આખી નવલકથાનું હાર્દ છે.
ચાલો તો આ વાર્તાઓના વમળમાં પ્રવેશ કરીએ.
તો આ વાર્તાઓની શરૂઆત ક્યાંથી થાય છે?
શરૂઆત થાય છે 1849ના પેસિફિક મહાસાગરમાં. એક અમેરિકન નોટરી છે, એડમ એવિંગ, જે પોતાની ડાયરી લખી રહ્યો છે. તે સંસ્કારી છે, ભલો માણસ છે, પણ વસાહતીવાદની ક્રૂરતા જોઈને તેનું મન ડોળાઈ જાય છે.
તેની સફરમાં ડૉક્ટર હેનરી ગુઝ નામનો એક ચતુર ડૉક્ટર છે, જે મિત્રતાના બહાને ઇવિંગને ધીમું ઝેર આપી રહ્યો છે. ઇવિંગની નૈતિકતા ત્યારે જ જાગે છે જ્યારે તે ઓટુઆ નામના એક મોરિયોરી ગુલામને છુપાવવામાં મદદ કરે છે. વાર્તા જેવી રસપ્રદ બને ઇવિંગની તબિયત લથડે છે અને
શું,
ડાયરીનું પાનું ફાટી જાય છે. વાર્તા અધૂરી.
ઓ, એટલે ત્યાં જ વાર્તા અટકી જાય. વાચક તરીકે આપણને જે આઘાત લાગે તે જ આ પુસ્તકનો જાદુ છે.
બિલકુલ. જેવી ઇવિંગની ડાયરી અટકે છે, આપણે સીધા જ લગભગ એક સદી આગળ 1936ના બેલ્જિયમમાં પહોંચી જઈએ છીએ. એકદમ અલગ દુનિયા.
અને ત્યાં કોણ છે?
અહીં આપણને મળે છે રોબર્ટ ફ્રોવિશર, એક યુવાન ઉર્જાવાન પણ ગરીબ સંગીતકાર. તે પોતાના પ્રેમી રૂફસ સિક્સમિથને પત્રો લખીને પોતાની વ્યથા ઠાલવે છે. તે વિવિયન આયર્સ નામના એક વૃદ્ધ અને પ્રખ્યાત સંગીતકારને ત્યાં મદદનીશ તરીકે કામ કરવા જાય છે, જેથી તે પોતાની મહાન રચના ક્લાઉડ એટલાસ સેક્સટેટ પૂરી કરી શકે. અને ત્યાં આયર્સની લાઇબ્રેરીમાં તેને શું મળે છે ખબર છે?
શું?
પેલી ડાયરી. હા, એડમ ઇવિંગની અધૂરી ડાયરીનો અડધો ભાગ.
વાહ, જો જોડાણની પહેલી કડી અહીં બંધાય છે. ફ્રોબિશરે ડાયરીથી પ્રભાવિત થાય છે, પણ તેની પોતાની વાર્તા પણ કરુણ વળાંક લે છે.
અને જેવો તે પોતાની સંગીત રચના પૂરી કરવા નજીક પહોંચે છે, વાર્તા ફરી અટકી જાય છે
અને આપણે ફરી સમયમાં કૂદકો મારીએ છીએ.
હવે આપણે 1973ના કેલિફોર્નિયામાં છીએ. એક નીડર પત્રકાર લુઇસા રે, તે એક મોટા ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં ચાલી રહેલા ભયંકર ષડયંત્રની ગંધ પારખી જાય છે.
અને તેની તપાસ તેને ક્યાં લઈ જાય છે?
એક વૃદ્ધ વૈજ્ઞાનિક પાસે, જેનું નામ છે રૂફસ સિક્સમિથ.
અરે, આ તો એ જ ફ્રોબિશરનો પ્રેમી.
હા, એ જ. સિક્સમિથ લુઇસાને મદદ કરવા જાય તે પહેલાં જ તેની હત્યા થઈ જાય છે, પણ તે લુઇસા માટે ફ્રોબિશરના પત્રો છોડી જાય છે. હવે લુઇસાના જીવ પર પણ જોખમ છે અને એક જીવલેણ હુમલા સાથે
તેની વાર્તા પણ અટકી જાય છે. દરેક વાર્તાનો નાયક પાછલી વાર્તાનો વાચક કે શ્રોતા છે. આ ક્રમ ખરેખર અદ્ભુત છે.
લુઇસાની થ્રિલર વાર્તા પછી માહોલ એકદમ બદલાઈ જાય છે. 2000ના દાયકાનું લંડન અને એક હાસ્યજનક પરિસ્થિતિ.
ઓકે, હવે શું છે?
અહીં આપણને મળે છે 65 વર્ષીય પ્રકાશક ટિમોથી કેવેન્ડિશ. કેટલાક ગુંડાઓથી બચવા ભાગતા તે પોતાના ભાઈની જાળમાં ફસાઈ જાય છે અને એક ભયાનક નર્સિંગ હોમમાં કેદ થઈ જાય છે.
જેલ જેવી જગ્યામાં?
હા, બિલકુલ. અને તેના સામાનમાં શું છે? લુઇસા રેની વાર્તા પર આધારિત એક હસ્તપ્રત જે તેને કોઈએ છાપવા માટે મોકલી હતી તે આ કેદમાંથી ભાગવાનો પ્લાન બનાવે છે અને એ સાથે જ તેની વાર્તા પણ વિરામ લે છે.
અત્યાર સુધીની બધી વાર્તાઓ આપણા સમયની છે, પણ હવે મિશેલ આપણને ભવિષ્યમાં લઈ જાય છે, નહીં?
હા, અને આ ભવિષ્ય કોઈ કાલ્પનિક સ્વર્ગ નથી, પણ એક ચેતવણી જેવું છે. વર્ષ છે 2144, નિયોસોલ, કોરિયા.
અને ત્યાં
આપણે સોનમી 451ને મળીએ છે. તે એક ફેબ્રિકન્ટ છે, એટલે કે આનુવંશિક રીતે બનાવેલી એક ગુલામ જેનું કામ ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટમાં સેવા આપવાનું છે. તેનું જીવન નિર્ધારિત છે, પણ તેનામાં ચેતનાનો ઉદય થાય છે.
એટલે તે વિચારવાનું શરૂ કરે છે.
હા, તે ત્યાંથી ભાગીને એક ક્રાંતિકારી જૂથ સાથે જોડાય છે. અને તેને મનોરંજન માટે શું બતાવવામાં આવે છે? ટિમોથી કેવેન્ડિશના રમૂજી જેલવાસ પર બનેલી એક જૂની ફિલ્મ.
કમાલ છે. પણ જેવી સોનમીની ક્રાંતિ શરૂ થાય છે તેની વાર્તા પણ
અટકી જાય છે.
અને અહીં આપણે નવલકથાના શિખર પર પહોંચીએ છીએ. 5 અધૂરી વાર્તાઓ પાછળ છોડીને લેખક આપણને છઠ્ઠી અને એકમાત્ર સંપૂર્ણ વાર્તા તરફ લઈ જાય છે. આ વાર્તા આખી નવલકથાનું કેન્દ્ર છે, તેનું હૃદય.
જાણે બધી નદીઓ આખરે આ એક જ સાગરમાં ભળતી હોય. આ વાર્તા માનવ સભ્યતાના પતન પછીના સમયની છે. 24મી સદી, હવાઈ ટાપુ.
અને ત્યાંનો નાયક કોણ છે?
ઝેકરી બેઇલી, એક યુવક જે વેલી નામના એક શાંતિપ્રિય કબીલામાં રહે છે. તેમની દુનિયા અંધશ્રદ્ધા અને ઓલ્ડ જ્યોર્જી નામના શૈતાનના ડરથી ઘેરાયેલી છે. તેમના ગામમાં મેરોનિમ નામની એક સ્ત્રી આવે છે, જે પ્રેસિયન્સ કહેવાતા તકનીકી રીતે વિકસિત સમાજની સભ્ય છે. ઝેકરી અને તેના કબીલાના લોકો સોનમીને દેવી તરીકે પૂજે છે.
પેલી સોનમી 451 ને?
હા, પણ મેરોનિમ ઝેકરીને એક જૂનું રેકોર્ડિંગ બતાવે છે જેમાં સોનમી 451ની અંતિમ જુબાની છે.
આ ક્ષણ ઝેકરી માટે અને વાચક માટે પણ આઘાતજનક હશે. તેને ખબર પડે છે કે તેની દેવી કોઈ ચમત્કારિક શક્તિ નહીં, પણ તેના જેવી જ એક માનમ હતી
જેણે અન્યાય સામે અવાજ ઉઠાવ્યો હતો. આ સત્ય ઝેકરીના ડરને હિંમતમાં બદલી નાખે છે. તે મેરોનિમની મદદ કરે છે, પોતાના શૈતાનનો સામનો કરે છે અને માનવતામાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરે છે.
અને ઝેકરીની વાર્તા અહીં પૂરી થાય છે.
હા, અને પછી નવલકથા અરીસાની જેમ પાછી ફરે છે. હવે આપણે એ જ વાર્તાઓમાં ઉલટા ક્રમમાં પાછા ફરીશું અને દરેક અધૂરી કથાને તેના અંજામ સુધી પહોંચાડીશું.
વાહ, આ માળખું પોતે જ એક સંદેશ છે. તો ચાલો એ સફર પૂરી કરીએ. સોનમીનું શું થયું?
આપણને ખબર પડે છે કે સોનમી 451ની ક્રાંતિ સરકાર દ્વારા જ રચાયેલું એક ષડયંત્ર હતું. છતાં ધરપકડ પછી પોતાની અંતિમ જુબાની, જેને ઓરિસન કહેવાય છે, તે રેકોર્ડ કરાવીને તે પોતાના વિચારોને અમર બનાવી દે છે.
તે જાણે છે કે તેના શબ્દો ભવિષ્યના ઝેકરી જેવા લોકો માટે પ્રેરણા બનશે.
બરાબર, તેનું શરીર નાશ પામશે, પણ તેની વાર્તા જીવંત રહેશે.
અને બિચારો ટિમોથી કેવેન્ડિશ, શું તે ભયાનક નર્સિંગ હોમમાંથી છટકી શક્યો?
હા, અને તે પણ ખૂબ જ રમૂજી રીતે. ટિમોથી કેવેન્ડિશ તેના સાથી વૃદ્ધો સાથે મળીને એક જોરદાર પ્લાન બનાવે છે અને સફળતાપૂર્વક ભાગી જાય છે. આ અનુભવ તેને સ્વતંત્રતાનું સાચું મૂલ્ય શીખવે છે.
અને તે પોતાના આ સાહસ પર એક ફિલ્મ બનાવે છે, એ જ ફિલ્મ જે સોનમીએ જોઈ હતી.
ચોક્કસ.
અને પેલી નીડર પત્રકાર લુઇસા રેનું શું?
લુઇસા રે જીવલેણ હુમલામાંથી બચી જાય છે અને છેવટે ન્યુક્લિયર ષડયંત્રનો પર્દાફાશ કરે છે. તે સત્યને લોકો સમક્ષ લાવીને જ રહે છે.
હવે આપણે સૌથી કરુણ વાર્તા પર પાછા આવીએ છીએ. રોબર્ટ ફ્રોબિશર, તેની કલાનું શું થયું?
અહીં અંત ખૂબ જ દુઃખદ અને સુંદર છે. વિવિયન આયર્સ જ્યારે રોબર્ટ ફ્રોબિશરની માસ્ટરપીસ ક્લાઉડ એટલાસ સેક્સ્ટેટ પોતાના નામે કરવાની કોશિશ કરે છે, ત્યારે ફ્રોબિશર તેને ગોળી મારી દે છે.
ઓ,
છેતરાયા અને નિરાશ થયા પછી તે પોતાની સંગીત રચના પૂરી કરે છે, તેને સિક સ્મિથને મોકલે છે અને પછી આત્મહત્યા કરી લે છે.
તેનું જીવન ટૂંકું હતું, પણ તેની કલા અમર બની ગઈ.
સાચી વાત.
અને અંતે આપણે ત્યાં પાછા ફરીએ છીએ જ્યાંથી શરૂઆત કરી હતી, એડમ ઇવિંગ અને તેની ડાયરી.
ઓઠવા, પેલું ગુલામ જેને ઇવિંગે મદદ કરી હતી, તે જ તેનો જીવ બચાવે છે. તે ડોક્ટર ગુઝના ઝેરની અસરને બેઅસર કરે છે. આ અનુભવ એડમ ઇવિંગને મૂળમાંથી બદલી નાખે છે.
તે અમેરિકા પાછો ફરે છે અને
પોતાના સસરા જે ગુલામોના વેપારી છે તેમની વિરુદ્ધ જઈને ગુલામી પ્રથા નાબૂદ કરવાના આંદોલનમાં જોડાવાનો નિર્ણય કરે છે. તેની સફર અહીં પૂરી થઈ.
વાહ, આ બધી વાર્તાઓના અંત પછી જે મુખ્ય વિચારો સામે આવે છે તે ખરેખર વિચારવા જેવા છે. પહેલો અને સૌથી સ્પષ્ટ વિચાર તો સત્તા અને શોષણના ચક્રનો છે, નહીં?
હા, દરેક વાર્તામાં કોઈ શક્તિશાળી કોઈ નબળા પર અત્યાચાર કરી રહ્યું છે. ડોક્ટર ગુઝ ઇવિંગનું શોષણ કરે છે, આયર્સ પ્રોબિશરનું,
પ્રિકન્ટ્સનું. આખી નવલકથામાં પેલી પંક્તિ ગુંજતી રહે છે.
નબળા એ શિકાર છે અને શક્તિશાળી શિકારી.
બરાબર.
પણ મહત્વની વાત એ છે
કે દરેક વાર્તામાં તેનો પ્રતિકાર પણ છે, નાનકડો પણ મક્કમ.
બરાબર.
બીજો એક વિચાર જે મને ખૂબ સ્પર્શી ગયો તે છે માનવ આત્માનું જોડાણ. દરેક મુખ્ય પાત્રના શરીર પર ધૂમકેતુ આકારનું એક જન્મચિહ્ન છે. આનો શું અર્થ હશે?
આ એક સુંદર રહસ્ય છે જે લેખક વાચક પર છોડી દે છે. પણ સોનમી 451નું એક વાક્ય આ રહસ્યને થોડું ખોલે છે. તે કહે છે, આપણું જીવન આપણું પોતાનું નથી.
ગર્ભથી કબર સુધી આપણે ભૂતકાળ અને ભવિષ્યના અન્ય લોકો સાથે બંધાયેલા છીએ.
અને આપણા દરેક અપરાધ અને દરેક દયાથી આપણે આપણા ભવિષ્યને જન્મ આપીએ છીએ.
આ વાક્ય આખી નવલકથાનો સાર છે.
અને આ જોડાણનું સૌથી મજબૂત માધ્યમ છે કલા અને વાર્તાઓ. કેવી રીતે એક યુગની વાર્તા બીજા યુગમાં પહોંચે છે, ઇવિંગની ડાયરી, ફ્રોબિશરનું સંગીત, લુઇસાની વાર્તા, ટિમોથીની ફિલ્મ અને સોનમીની વાર્તા ઝેકરી માટે દંતકથા બની જાય છે. શાસનો બદલાય છે, સામ્રાજ્યો તૂટી જાય છે, પણ વાર્તાઓ ટકી રહે છે.
અને ફ્રોબિશરની સંગીત રચના ક્લાઉડ એટલાસ એક્સટેટ એ પોતે જ નવલકથાનું રૂપક છે.
હા, બિલકુલ. તે વર્ણવે છે કે કેવી રીતે તેમાં 6 વાદ્યો છે જે એકબીજાની ધૂનને અધવચ્ચેથી કાપીને એકબીજા પર હાવી થઈને અને અંતે એક થઈને એક અદ્ભુત સુમેળ બનાવે છે. બરાબર નવલકથાની જેમ.
તો શું આ એક નિરાશાવાદી પુસ્તક છે જે કહે છે કે માનવતા ભૂલોનું પુનરાવર્તન કરતી રહેશે, કે પછી તેમાં આશાનું કોઈ કિરણ છે?
મને લાગે છે કે અંતે આશા જ જીતે છે. અને એ આશાનો સૌથી મોટો પુરાવો એડમ ઇવિંગના અંતિમ સંવાદમાં છે, જ્યારે તેનો સસરો તેની મજાક ઉડાવતા કહે છે કે તારું એકલું કામ તો મહાસાગરમાં એક બૂંદ જેવું છે, તેનાથી શું ફરક પડશે?
ત્યારે ઇવિંગ જે જવાબ આપે છે તે આખી નવલકથાના હૃદયને સ્પર્શી જાય છે. તે કહે છે, આખરે અસંખ્ય બૂંદોનો સમૂહ જ તો મહાસાગર છે, નહીં?
યેટ વોટ ઇઝ એની ઓશન બટ અ મલ્ટીટ્યુડ ઓફ ડ્રોપ્સ.
આ એક વાક્ય આપણને શીખવે છે કે આપણા નાના નૈતિક કાર્યો ક્યારેય વ્યર્થ નથી જતા, ભલે તે એક ગુલામને મદદ કરવાનું હોય કે ભ્રષ્ટાચારને ઉઘાડવાનું. દરેક કાર્ય ઇતિહાસના મહાસાગરમાં એક લહેર પેદા કરે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.